એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણે જઈ રહ્યા છીએ 1970ના દાયકાના ગુજરાતી સાહિત્યિક જગતમાં. આપણી પાસે સાહિત્ય અને સાંસ્કૃતિક ચેતના પુસ્તકમાંથી એક અંશ છે જે ફેબ્રુઆરી 1970માં લખાયો હતો, અને આ અંશ તે સમયના એક ખૂબ જાણીતા અને આદરણીય સાહિત્યકાર સુંદરમ એમના વિચારો અને તે સમયના સાહિત્યિક માહોલ પર પ્રકાશ પાડે છે. ખાસ કરીને નવી કવિતા અને એના વિવેચનને લઈને જે મતભેદો હતા ને એની વાત છે આમાં.
બરાબર, આ લખાણ એકદમ કેન્દ્રમાં છે એ સમયની ચર્ચાના.
ચાલો તો જરા ઊંડા ઉતરીએ આમાં. આ લખાણ મુખ્યત્વે એ વાતની આસપાસ ફરે છે કે ગુજરાતમાં સાહિત્યને અને એમાંય ખાસ કરીને કવિતાને કઈ દ્રષ્ટિએ જોવામાં આવતી હતી, મતલબ કે એનો મુખ્ય હેતુ શું, શું એ આધ્યાત્મિક વિકાસનું સાધન છે કે પછી કલા તરીકે એનું પોતાનું એક આગવું સ્વતંત્ર મૂલ્ય છે. અહીં લેખક સુંદરમના તે સમયના કેટલાક વ્યાખ્યાનો અને એમના વિચારોની સમીક્ષા કરે છે, અને એના દ્વારા પેલો પરંપરાગત અભિગમ અને જે નવી પેઢીના પ્રયોગો હતા એની વચ્ચેનો જે તણાવ હતો એને સામે લાવે છે.
બિલકુલ, અને આ પ્રશ્ન એવો છે ને કે સાહિત્યનું મૂલ્યાંકન ખરેખર કયા આધારે થવું જોઈએ એ આજે પણ એટલો જ મહત્વનો છે. સુંદરમના વિચારોને કેન્દ્રમાં રાખીને આ અંશ આ ચર્ચા શરૂ કરે છે. શું સાહિત્ય એ પેલું પરમતત્વ સુધી પહોંચવાનું એક સાધન માત્ર છે, જેમ સુંદરમ અને એમના પહેલાંના ઘણા લોકો માનતા હોય એવું લાગે છે, કે પછી કલાત્મક સ્વરૂપ, નવી અભિવ્યક્તિ અને જે અનુભવ છે એનું રસમાં રૂપાંતર એ મુખ્ય ગણાવું જોઈએ, ભલે ને પછી એ અનુભવ ગમે તેવો હોય. લેખકનો જોક સ્પષ્ટપણે આ બીજા વિકલ્પ તરફ છે, કલાની સ્વાયત્તતા તરફ.
તો શરૂઆત સુંદરમના સાહિત્ય પ્રત્યેના અભિગમથી કરીએ. લેખક નોંધે છે કે ગુજરાતમાં છેક ગોવર્ધનરામથી શરૂ કરીને આણંદ શંકર ધ્રુવ, ઉમાશંકર જોશી અને સુંદરમ સુધી સાહિત્યની વાતચીતમાં પેલી આધ્યાત્મિક પરિભાષાનો પ્રભાવ બહુ દેખાય છે.
હા, એ તો છે જ.
સુંદરમના પોતાના વ્યાખ્યાનોમાં પણ આરાધનાનું યજ્ઞ છે, પરમ ચૈતન્ય છે, આવા શબ્દો વારંવાર આવે છે.
બરાબર.
હા, અને એમના એક વ્યાખ્યાનનો મુખ્ય વિષય જ હતો માનવ અને પ્રભુના સંબંધની કથા. એમાં તેઓ શ્રી અરવિંદના સાવિત્રી મહાકાવ્યનો ઉલ્લેખ કરે છે અને એને કેવી રીતે મૂલ્યવે છે, તો કે વિશ્વની ગુહ્ય વાસ્તવિકતાનો પ્રથમવાર ઉપલબ્ધ થતો વિસ્તૃત, સાંગોપાંગ અને પ્રમાણભૂત આલેખ.
હા, ગુહ્ય વાસ્તવિકતા એટલે એવી વાસ્તવિકતા જે સામાન્ય આંખે ન દેખાય, સૂક્ષ્મ હોય.
બરાબર, એવી વાત તેઓ કરે છે.
અહીં લેખક એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. તેઓ કહે છે કે જ્યારે ચર્ચા આવા સ્તરે જાય ને, મતલબ આધ્યાત્મિકતાના ઊંડાણમાં, ત્યારે એ પછી શ્રદ્ધાનો વિષય બની જાય છે, તર્ક થોડો પાછળ રહી જાય છે.
કેવી રીતે?
સુંદરમ પોતે જ પ્રશ્ન પૂછે છે, પ્રભુ જેવું કંઈ છે ખરું? પણ એનો જવાબ તર્કથી નથી આપતા, શ્રદ્ધાથી આપે છે. કહે છે કે ભગવાન તો જેને પસંદ કરે ને એની સામે જ પ્રગટ થાય.
ઓહ,
એટલે લેખક કહે છે કે આવા અભિગમથી પછી સાહિત્યનું જે તાર્કિક મૂલ્યાંકન થવું જોઈએ એની ચર્ચા માટે અવકાશ ઓછો થઈ જાય છે.
સમજાયું.
બરાબર. એટલે કે જો સાહિત્યનું અંતિમ લક્ષ્ય જ પેલી આધ્યાત્મિક અનુભૂતિ હોય, તો પછી જે કવિતાઓ કે બીજી રચનાઓ એ રસ્તે નથી જતી અથવા જાણી જોઈને જુદા વિષયો લે છે એનું મૂલ્યાંકન કરવું કઈ રીતે? શું એને ઓછી ગુણવત્તાની ગણવાની?
મોટો પ્રશ્ન છે.
લેખકનો ઇશારો એ તરફ છે કે આ શ્રદ્ધા આધારિત અભિગમ કદાચ કલાના પોતાના સ્વતંત્ર મૂલ્યાંકનમાં થોડો અવરોધ ઊભો કરી શકે, કારણ કે એ તાર્કિક દલીલને બદલે અંગત અનુભૂતિ પર વધારે ભાર મૂકે છે, અને અંગત અનુભૂતની ચકાસણી તો મુશ્કેલ છે ને.
સાચી વાત છે. તો સુંદરમના આ વિચારો પછી લેખક એ જુએ છે કે આ દ્રષ્ટિકોણ સંસ્થાકીય સ્તરે, એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ લેવલ પર કેવી રીતે દેખાય છે, અને વાત આવે છે ગુજરાત સાહિત્ય પરિષદની.
હા, પરિષદ.
સુંદરમ પરિષદ માટે ખૂબ ઊંચો આદર ધરાવે છે. તેઓ એને શું કહે છે? આપણી સારસ્વત ચેતનાનો આવિષ્કાર અને સરસ્વતીનું પ્રાકટ્ય. બહુ મોટા શબ્દો છે આ.
હા, ખરેખર.
એટલું જ નહીં, એમનો આદર્શ તો એવો છે કે પરિષદ ઉપનિષદ બને, જ્યાં પેલી ઉચ્ચતમ પ્રજ્ઞાઓ અને સિદ્ધ વ્યક્તિઓ બેસે અને નવી પેઢીને માર્ગદર્શન આપે. સાંભળવામાં તો બહુ ભવ્ય લાગે છે આ બધું.
હા, આદર્શ તો ખરેખર ભવ્ય છે જ, પણ લેખક અહીંયા થોડા વ્યવહારુ પ્રશ્નો ઊભા કરે છે. પહેલો સવાલ તો એ કે આ ઉચ્ચતમ પ્રજ્ઞાઓ કોણ અને એ નક્કી કોણ કરશે?
બરાબર.
બીજું, શું આવી જે સિદ્ધ વ્યક્તિઓ હોય એ ખરેખર નવી પેઢીના યુવાનો સાથે, જેમના વિચારો કદાચ જુદા હોય, બંડખોર હોય, અપરંપરાગત હોય, એમની સાથે સંવાદ કરવા ઉત્સુક હશે ખરી? શું એ લોકો ખરેખર સંપર્કમાં આવવા માંગશે?
આ પણ વિચારવા જેવો મુદ્દો છે.
અને સૌથી અગત્યનો પ્રશ્ન લેખક પૂછે છે, શું ભૂતકાળમાં પરિષદે ખરેખર નવી પેઢીના જે સર્જકો હતા કે જે નવા સાહિત્યિક પ્રવાહો આવ્યા એને પ્રોત્સાહન આપ્યું છે? લેખક થોડા કટાક્ષમાં કહે છે કે પરિષદનું મુખપત્ર પરબ જોઈ લો, જવાબ મળી જશે.
ઓહો, એટલે ઈશારો સ્પષ્ટ છે.
હા, એમનો ઈશારો સ્પષ્ટ છે કે પરિષદ કદાચ એના જે ઊંચા આદર્શો હતા એ પ્રમાણે ચાલી શકી નથી.
એટલે એક બાજુ પરિષદને સરસ્વતીનું પ્રાકટ્ય કહેવું અને બીજી બાજુ વાસ્તવિકતા કદાચ એવી કે એ નવા પ્રયોગોથી કે યુવા સર્જકોથી થોડી દૂર રહી ગઈ.
લેખકનો સંકેત તો એવો જ લાગે છે. તેઓ ઉમેરે પણ છે કે પરિષદનો સંબંધ જે સર્જકો છે એના કરતાં સંશોધકો, વિવેચકો, પત્રકારો અને કેળવણીકારો સાથે વધારે રહ્યો છે.
અને લેખક મુજબ સુંદરમના સમયમાં જ, એટલે કે 1970ની આસપાસ, જ નવી પેઢીના ઘણા સર્જકો પરિષદથી થોડા વિમુખ પણ થવા લાગ્યા હતા. આ એક રીતે પેલું સંસ્થાના આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર દેખાડે છે. કદાચ એવું બને કે સંસ્થાઓ સમય જતાં થોડી જડ બની જાય અને નવીનતાને સ્વીકારવામાં પાછી પડે, લેખક કદાચ એવું સૂચવવા માંગે છે.
હવે આવીએ એ મુદ્દા પર જે આ લેખનો કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ ભાગ કહી શકાય, સુંદરમના નવી કવિતા અંગેના વિચારો. લેખક યાદ અપાવે છે કે સુંદરમે એક વાર નવી કવિતા માટે બહુ જ કઠોર શબ્દો વાપર્યા હતા. કહ્યું હતું કે ગટર ઉભરાય છે.
હા,
આ તો ખરેખર બહુ આકરું અને આઘાતજનક નિવેદન કહેવાય કોઈ પણ કવિતાના પ્રવાહ માટે. હા, એ ખરેખર ખૂબ આકરું નિવેદન હતું અને એની ઘણી ટીકા પણ થઈ હશે એ સમયે. લેખક નોંધે છે કે એમના વ્યાખ્યાનમાં સુંદરમ થોડી વધારે સંયમિત ભાષા વાપરે છે, પણ એમનો જે ભાવ છે એ તો લગભગ એ જ રહે છે.
શું કહે છે વ્યાખ્યાનમાં?
તેઓ કહે છે કે આ નવી કવિતા જે છે એ છંદ, વિષય, શીર્ષક, અર્થ આ બધું જ છોડી રહી છે, જાણે કે શુદ્ધ કાવ્યની શોભમાં એ શૂન્ય તરફ જઈ રહી હોય એવું એમને લાગે છે.
અને તેઓ આ આખા પ્રવાહને શેની સાથે જોડે છે, કઈ બાબત સાથે?
તેઓ એને બહિર્લક્ષી સંસ્કૃતિ સાથે જોડે છે. એમના મતે આ સંસ્કૃતિ માણસને એના મૂળથી, એના આત્માથી દૂર લઈ જાય છે અને આખરે આત્મઘાત તરફ દોરી જાય છે. એમને ડર છે કે શુદ્ધ કાવ્યની આ જે આધુનિક શોધ છે એ અંતે શૂન્યમાં પરિણમશે, મતલબ કે નિરર્થકતામાં. આને તેઓ આત્મવિસર્જનનો માર્ગ ગણે છે.
પણ અહીંયા પેલો શુદ્ધ કાવ્ય શબ્દ છે, એનો અર્થ શું? શું સુંદરમ અને લેખક આ શબ્દને જુદી રીતે સમજે છે? અહીંયા જ મતભેદ છે.
હા, અહીંયા જ મુખ્ય મતભેદ છે. લેખક કહે છે કે સુંદરમ જ્યારે શુદ્ધ કાવ્ય કહે છે ત્યારે એમનો આશય કદાચ નૈતિક શુદ્ધતા કે આધ્યાત્મિક શુદ્ધતા તરફ છે, અથવા તો કાવ્યમાં ઉચ્ચ ઉદાત્ત ભાવો જ હોવા જોઈએ એ તરફ છે. જો કે સુંદરમ બહુ સ્પષ્ટ નથી કરતા કે એમની શુદ્ધ કવિતાની કલ્પના બરાબર છે શું.
હા,
જ્યારે લેખક બહુ ભારપૂર્વક કહે છે કે સાહિત્યના સંદર્ભમાં શુદ્ધનો અર્થ પ્રાથમિક રીતે રસકીય દૃષ્ટિએ શુદ્ધ હોવો જોઈએ, એટલે કે કલાકૃતિ તરીકે એ કેટલી સફળ છે, એ ભાવકને રસનો અનુભવ કરાવી શકે છે કે નહીં, એ મુખ્ય છે.
એટલે કે કવિતા શું કહે છે, એનું કન્ટેન્ટ શું છે, એના કરતાં એ કેવી રીતે કહે છે, એનું ફોર્મ કેવું છે, એ વધુ મહત્વનું છે.
બિલકુલ બરાબર. લેખકનો મુખ્ય તર્ક એ જ છે. કળાનું મૂલ્યાંકન એના વિષયવસ્તુના આધારે નહીં, પણ એ વિષયવસ્તુને કલાત્મક રૂપ આપવાની જે પ્રક્રિયા છે, એટલે કે રૂપાંતર, ટ્રાન્સફોર્મેશન, એના આધારે થવું જોઈએ. કલાત્મક સિદ્ધિ એ મુખ્ય છે. ભાવનું લસમાં રૂપાંતર થવું જોઈએ, પછી ભલે પેલો મૂળ અનુભવ ગમે તેટલો સામાન્ય હોય, કઠોર હોય, બીભત્સ હોય કે અદ્ભુત હોય. આપણું ભારતીય કાવ્યશાસ્ત્ર પણ રસ નિષ્પત્તિ અને ચેતો વિસ્તારની વાત કરે છે, મતલબ કે અનુભવની સામગ્રી ગમે તે હોય, કલાકારે એને એવું રૂપ આપવાનું છે કે ભાવકના ચિત્તનો વિસ્તાર થાય, એની સંવેદનાઓ જાગૃત થાય.
બરાબર.
લેખક માને છે કે નવી કવિતા કદાચ આ જ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ભલે એના વિષયો પરંપરાગત ન હોય.
આ ખરેખર બહુ રસપ્રદ દલીલ છે. એ કલાની સ્વાયત્તતા પર ભાર મૂકે છે, પણ લેખક અહીંયા અટકતા નથી. તેઓ વિવેચનમાં જે અસહિષ્ણુતા જોવા મળે છે એની પણ વાત કરે છે.
હા, અને અહીં તેઓ એક પેઢીગત સરખામણી કરે છે જે ખરેખર વિચારવા જેવી છે. લેખકનું નિરીક્ષણ એવું છે કે સુંદરમની આગળની જે પેઢી હતી એના કેટલાક મુખ્ય વિવેચકો, જેમ કે નરસિંહરાવ દિવેટિયા અને બક ઠાકોર, એ લોકો નવી પ્રતિભાઓ અને નવા પ્રયોગો પ્રત્યે વધારે ઉદાર અને સહિષ્ણુ હતા.
એમ, દાખલા તરીકે?
જેમ કે નરસિંહરાવે યુવાન ઉમાશંકર જોશીની વિશ્વશાંતિ જેવી કૃતિને આવકારી હતી. બક ઠાકોરે તો ઘણા કવિઓને પ્રોત્સાહિત કર્યા. સ્નેહરશ્મિ, સુંદરમ, પોતે, ઉમાશંકરથી માંડીને નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, હસમુખ પાઠક, કેટલાય નામ છે. ભલે એમની શૈલીઓ જુદી જુદી હોય, પણ ઠાકોરે એમને પ્રોત્સાહન આપ્યું.
પણ સુંદરમની પેઢી અને ત્યાર પછીના કેટલાક વિવેચકો વિશે લેખક શું કહે છે? એમનામાં ઉદારતા નહોતી?
લેખક કહે છે કે સુંદરમ સહિત એમની પેઢીના કેટલાક સાહિત્યકારો અને વિવેચકોમાં નવી કવિતા અને નવા પ્રયોગો પ્રત્યે આવી ઉદારતા જોવા નથી મળતી, ઉલટું એક પ્રકારની અસહિષ્ણુતા દેખાય છે. તેઓ ધીરુભાઈ ઠાકરના પુસ્તક સાંપ્રત સાહિત્યનો ઉલ્લેખ કરે છે, જેમાં નવી કવિતા અને એના સર્જકો પર બહુ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
કેવા પ્રકારના પ્રહારો? શું લખ્યું હતું?
લેખકના જણાવ્યા મુજબ ધીરુભાઈ ઠાકરે નવા કવિઓને વિદૂષકો કયા હતા, ક્લાઉન્સ, અને કાગડા કયા હતા, જે હંસની ચાલ ચાલવા જાય છે એવા. એમની કવિતાને વિરૂપવેશ ધારિણી કહી હતી, એટલે કે અગલી ડિસગાઈઝ. આવી ભાષા વિવેચનમાં ભાગ્યે જ જોવા મળે.
ખરેખર આ તો બહુ જ.
અને વાત અહીંયા અટકતી નથી ખરું ને?
ના, લેખક ઉલ્લેખ કરે છે કે ધીરુભાઈ ઠાકરે તો એવો શાપ પણ આપ્યો હતો કે આ નવી કવિતાનો જે પ્રવાહ છે એ ઇતિહાસમાં નોંધાયા વગર જ અદૃશ્ય થઈ જશે.
ઓહો.
લેખક આને શાપ કે ભવિષ્યવાણી નથી ગણતા, પણ વિશફુલ થિંકિંગ ગણાવે છે. મતલબ એવી મનોકામના હતી. આ બધું ખરેખર વિવેચકની ભૂમિકા પર મોટા પ્રશ્નો ઊભા કરે છે.
બરાબર. અહીં લેખક એક મૂળભૂત સવાલ પૂછે છે. જેમનો વ્યવસાય જ સાહિત્યની ચર્ચા અને મૂલ્યાંકન કરવાનો છે એવા વિવેચકો પાસેથી તો આપણે પરિષ્કૃત રૂચિ અને સમુદાર દૃષ્ટિ, એટલે કે બ્રોડ માઇન્ડેડનેસ, એની અપેક્ષા રાખીએ, તો પછી આવી અસહિષ્ણુતા અને આટલી કટુતા શા માટે?
શું કારણ આપે છે લેખક?
લેખક આનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ અનુમાન કરે છે કે કદાચ આનું કારણ અર્ધજડતીય ન્યાય છે. આ એક જૂનો ન્યાય છે, જેનો અર્થ થાય કે ગાયનું માત્ર દૂધ જ જોઈએ છે, એનું મોઢું નહીં. એટલે કે જે ગમે એટલું જ સ્વીકારવું, બાકીનું બધું નકારી દેવું.
ઓકે.
કદાચ વિવેચકો પોતાની અંગત માન્યતાઓ, પોતાની રૂચિની જે મર્યાદાઓ છે, કે પછી જે વળગણો એમને વળગી પડ્યા હોય, પ્રજુડિસિસ કે બાયસિસ, એને સાહિત્યના મૂલ્યાંકનમાં વચ્ચે લાવે છે. સાહિત્ય પ્રત્યેની જે નિષ્ઠા હોવી જોઈએ એના કરતા અંગત પસંદ નાપસંદ વધારે હાવી થઈ જાય છે.
એટલે કે વિવેચક જાણે પોતાની જાતને કૃતિથી ઉપર મૂકી દે છે.
હા, એક રીતે એવું કહી શકાય. લેખક કહે છે કે જો કળાના પરિશીલનથી, એટલે કે કલાનો અભ્યાસ કરવાથી, આપણી દ્રષ્ટિ વિશાળ ન બને, આપણી સંવેદનાઓ વધારે સૂક્ષ્મ ન બને અને ઉલટાની અસહિષ્ણુતા વધે, તો સમજવું જોઈએ કે હજુ કાવ્યનો કે કલાનો સાચો સંપર્ક થયો જ નથી. વિવેચન તો વિવેક બુદ્ધિ પર આધારિત હોવું જોઈએ, પૂર્વગ્રહો પર નહીં. જો વિવેચક પોતાની રૂચિની મર્યાદાઓને જ સનાતન સત્ય માની લે, તો પછી એ સાચું વિવેચન કઈ રીતે કરી શકે?
તો આ આખી જે ચર્ચા છે, જે લગભગ 50 વર્ષ પહેલાના એક લેખ પર આધારિત છે, એનો સાર આપણે શું તારવી શકીએ? આપણે જોયું કે 1970ના દાયકામાં ગુજરાતી સાહિત્યમાં પરંપરા અને આધુનિકતા વચ્ચે કેવો સંઘર્ષ ચાલી રહ્યો હતો. ખાસ કરીને સાહિત્યનો હેતુ શું અને એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એને લઈને મતભેદો હતા.
બરાબર.
સુંદરમ જેવા સ્થાપિત અને આદરણીય સાહિત્યકારના વિચારો એક તરફ હતા, જેઓ સાહિત્યને મોટેભાગે આધ્યાત્મિક દૃષ્ટિથી જોતા હતા, અને નવી કવિતાના જે પ્રયોગો હતા એના અંગે થોડા શંકાશીલ હતા.
હા.
અને બીજી તરફ આ લેખક જેવા વિવેચકો હતા, જે કલાની સ્વાયત્તતા પર, એના રસકીય મૂલ્ય પર અને પેલા કલાત્મક રૂપાંતર પર ભાર મૂકતા હતા, અને તેઓ વિવેચનમાં સહિષ્ણુતા અને નિષ્પક્ષતાની જરૂરિયાત પર ભાર મૂકતા હતા.
અહીંથી મને ત્રણ મુખ્ય મુદ્દાઓ દેખાય છે જે આજે પણ એટલા જ વિચારવા જેવા છે. પહેલો, કલાનું મૂલ્યાંકન કરવું કઈ રીતે? શું એના વિષયવસ્તુના આધારે, એ કયા મૂલ્યો રજૂ કરે છે એના આધારે, કે પછી એ અનુભવને કેવી રીતે કલાત્મક રૂપ આપે છે, ભાવકને કેવો રસાનુભવ કરાવે છે એના આધારે? લેખક સ્પષ્ટપણે આ બીજા વિકલ્પની તરફેણ કરે છે, જેને આપણે ફોર્મ અથવા રૂપ પર ભાર કહી શકીએ.
બરાબર.
બીજો મુદ્દો
છે વિવેચનમાં સહિષ્ણુતા અને નિષ્પક્ષતાનો. દરેક નવી પેઢી આવે, દરેક નવો પ્રયોગ થાય, એ કંઈક અલગ લઈને આવે છે. તો શું સ્થાપિત પેઢી કે વિવેચકો એને પૂર્વગ્રહ વગર જોઈ શકે છે? શું તેઓ પોતાની રૂચિની જે મર્યાદાઓ છે એનાથી ઉપર ઉઠીને એનું મૂલ્યાંકન કરી શકે છે?
લેખકનો આક્ષેપ છે કે તે સમયે આવું બરાબર થઈ રહ્યું નહોતું અને તે વિવેચનાના સ્વાસ્થ્ય માટે સારું નહોતું. પેલું ગટર ઉર્રાય છે કે કાગડા જેવા શબ્દો, એ કંઈ તંદુરસ્ત સંવાદ નથી.
સાચી વાત.
અને ત્રીજો મુદ્દો કદાચ એ છે કે પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ તો સાહિત્ય અને કલામાં લગભગ હંમેશા ચાલતો જ રહે છે. દરેક યુગ પોતાની નવી અભિવ્યક્તિ શોધે છે. સુંદરમ જે આધ્યાત્મિકતાની વાત કરતા હતા તે એક પરંપરા હતી. નવી કવિતા જે પ્રયોગો કરતી હતી તે એ સમયની આધુનિકતા હતી. આ બંને વચ્ચે સંવાદ જરૂરી છે, સંઘર્ષ નહીં. કદાચ આજનો દિવસ પણ આવા જ કોઈ સંઘર્ષનો સાક્ષી હશે. કોઈ નવી કલા આવે, નવો વિચાર આવે, એની સામે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ એ બહુ મહત્વનું છે.
ખરેખર આ લેખ ભલે 1970નો હોય પણ એણે જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. જ્યારે પણ આપણે કોઈ નવી ફિલ્મ જોઈએ કે નવું સંગીત સાંભળીએ કે કોઈ નવી કવિતા વાંચીએ ત્યારે આપણો પહેલો પ્રતિભાવ શું હોય છે? શું આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, એની કલાત્મકતાને પારખવાનો પ્રયાસ કરીએ છીએ, કે પછી પેલું અમારા જમાનામાં આવું નહોતું કહીને એને નકારી કાઢીએ છીએ?
આ જ અંતિમ વિચાર છે જે આ ચર્ચા આપણને આપે છે. કળાનું કામ આપણી સંવેદનાઓને વિસ્તારવાનું છે, આપણી દ્રષ્ટિને વિશાળ બનાવવાનું છે. જો આપણે નવા અને અપરિચિત અનુભવોને ખુલ્લા મને નહીં સ્વીકારીએ તો કદાચ આપણે કલાના આ મૂળભૂત હેતુથી જ વંચિત રહી જઈશું. પછી ભલે વિવેચક હોઈએ કે સામાન્ય ભાવક, પોતાની રુચિ અને માન્યતાઓની સતત ચકાસણી કરતા રહેવું જરૂરી છે.
ખૂબ જ સરસ અને વિચાર પ્રેરક ચર્ચા થઈ. આપણે એક જૂના પણ અત્યંત મહત્વના લેખના માધ્યમથી સાહિત્યિક વિવેચનાના કેટલાક શાશ્વત પ્રશ્નો પર વિચાર કર્યો. સુંદરમના વિચારો, લેખકની ટીકા અને તે સમયના વાતાવરણે આપણને કલાના મૂલ્યાંકન, વિવેચકની ભૂમિકા અને પરંપરા આધુનિકતાના સંવાદ વિશે ઘણું બધું વિચારતા કરી દીધા. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.